बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री लक्ष्मी नारायण देव की, श्री नारायण मुनि देव की जय। विदुर नीति नी अंदर महात्मा विदुर जी हस्तिनापुर नरेश एवा धृतराष्ट्र ने एना हितनी वात समझावे छे। हितनी वात कहता विदुर एम कहे छे कि हे राजा, जे कार्यनी निंदा थाय एवं कार्य डाह्यो माणस क्यारे करतो नथी। तमे जे करी रह्या छो ए सारूं नथी, कारण के तमे जे कर्युं एनाथी आखाई राज्यमां तमारी निंदा थई छे। माटे पाछा वळो, धृतराष्ट्र માત્ર સાંભળે છે, અનુસરતો નથી, અને શાસ્ત્ર માત્ર સાંભળવા માટે જ નથી, અનુકરણ કરવા માટે હોય છે। બહુ અદ્ભુત વાત છે। ડાયા માણસની વાત આવી હતી ને ગઈકાલે, આપણે ત્યાં છોડ્યું હતું। ધૃતરાષ્ટ્રને વિદુરજી કહે છે કે હે રાજા, જે ડાહ્યો હોય છે એની બુદ્ધિ પહેલાં ધર્મને અનુસરે અને પછી અર્થને અનુસરે। જેમ ગાય હોય, કૂતરું હોય, એ ખાય ને એ પહેલાં સૂંઘે કેમ નામ ખાય, પાણી પીવે તોય સૂંઘે, ઘાસ ખાય તોય સૂંઘે। એ માણસની બુદ્ધિ આ કાર્યમાં કે આ સંપત્તિમાં ધર્મ અને ન્યાય છે એવું જોવે તો ડાહ્યો। અન્યાય, અનીતિ, નવા નવા પેતરા કરીને પૈસા કમાવાની જે લાલચ રાખે એને વિદુરજી મૂર્ખ કહે છે। આપણા દેશમાં એક બહુ મહાન સંત થઈ ગયા, શ્રીમદ રાજચંદ્ર। એ પહેલા બહુ મોટા વેપારી હતા, એનું નામ રાયચંદ હતું, ઝવેરી હતા બહુ મોટા। એને કોઈની સાથે કરાર કર્યો હીરામાં કે આટલા હીરા મેં તારી પાસેથી લીધા, લેખિત નામું કર્યું, બે શેઠિયાએ સાઈન કરી, આટલા ભાવ, આટલી કિંમતમાં તારે મને આટલા હીરા આટલા ટાઈમમાં આપવા। બહુ મોટા વેપારી રાયચંદ નક્કી થયું, જે ભાવમાં હીરા આ માણસે ખરીદવાનું કરારનામું કર્યું તો થોડા દિવસોમાં ભાવ બહુ વધી ગયા। હવે લખાણ હતું, ઓલાને રાત્રિ દિવસ ઊંઘ ન આવે, એ નાનો માણસ એટલો બધો મોટો વેપારી નહીં, રાયચંદ તો બહુ મોટા વેપારી, કોઈ છોડે? ખાવાનું હરામ થઈ ગયું, હોવાનું હરામ થઈ ગયું, રાયચંદ શેઠને બજારમાં ખ્યાલ તો હોય જ। એક દાડો ઘેરે ગયા એના, ડાયરેક્ટ બોલાવ્યા વગેરે ઘરે ગયા। ઓલો માનવતાવાદી સારો માણસ હતો, શેઠ આવ્યા એટલે ઉભા થઈ ગયા, પધારો પધારો શેઠ, કે જો શેઠ, મેં બોલી કરી છે, લખાણ કર્યું છે, એટલે હું તમને માલ તો આપી જ દઈશ। રાયચંદ શેઠ કે હું તારી દુકાને નથી આવ્યો, હું તારા ઘરે આવ્યો છું, આવ બેહો એમ તો કે, તું આટલો બધો ચિંતા શા માટે કરે? કે નહીં શેઠ, તમે બહુ ધર્મવાન છો, નીતિવાન છો શેઠ, કે તું એ ચિંતા છોડી દે, કે લાય ઓલું કાગળિયું ક્યાં છે, ક્યાં હારે જતું, ફાઇલમાંથી કાઢીને તરત આપ્યું, લો સેટ આપણું કરારનામું. પેલાને દેખતા ફાડીને કટકા કરીને નાખી દીધું. અરે શેઠ, આ તમે શું કરો છો? આમાં તો તમને કરોડોનો નફો છે, કે છે કરોડોનો. ત્યારે રાયચંદ શેઠે બહુ અદ્ભુત વાત કરી, ભાઈ આ રાયચંદ દૂધ પી જાણે છે, કોઈનું લોહી નહીં. શાંતિ નહીં લેવા દેવો તમને, અન્યાયનું દ્રવ્ય સમાજમાં કદાચ તમે મોટા થઈને ફરશો, પણ શાંતિ નહીં હોય. ઘરમાં કંકા હશે, સતત ઉદ્વેગ હશે. શા માટે? એ માથાકૂટ થયા કરે. એટલે અહીંયા વિદુરજી એમ કહે છે કે પહેલાં જેની બુદ્ધિ ધર્મને અનુસરે ને પછી અર્થને અનુસરે એને ડાહ્યો કહેવાય. આગળ વાત કરે છે, પછી કહે છે, યથાશક્તિ ચિકીર્ષંતિ યથાશક્તિ ચ કુર્વતે. પોતાનાય શક્તિ પ્રમાણે વિચારે અને પોતાની શક્તિ પ્રમાણે જે કામ કરે એને ડાહ્યો કરે કહેવાય. પછી ઉઠમણું કરીને હાથ ઊંચા કરી દે એને તો મૂર્ખ કીધો. શક્તિ હોય 5 લાખની, 50 લાખનું શરૂ વેતરી નાખે. અત્યારે આપણે એવું જ વધારે થઈ ગયું છે ને. પછી નો એ હખેથી હોવે અને નો એને પડી કા વેચાવો એ હખેથી હોવે, બધાને ઉપાધિ. એટલે ગજબની વાત છે કે પોતાની શક્તિ પ્રમાણે કામ કર એને ડાયું કેમ. ઉધાર ઉછીના જાને ત્યાંથી લાવીને બધું, પછી ઘર ઓલું શું કહેવાય, ઘર ઉપર લોન લે, ગામડામાં ખેતર હોય એની ઉપર લોન લે, બધા ઉપર લોન લઈને અને પછી મોટું આદરે ઓલો જ લઈને જતો રહે. અને પછી જાય જમીન રે, રહેવાનું હતું એ ટાળે, આપણે શેર બજારનું વચ્ચે હાલ્યું હતું, પોતાના ઘર ઉપર શેર લઈ લીધે, લ્યો બધા નવરા થઈ ગયા. અને મૂર્ખ કીધો વિદુરજીએ. એક ભાઈ સાહેબને આંખ્યું બતાવવા ગયા ને, તો કે સાહેબ આ જુઓ ને, આંખ્યુંમાં ઝાખપ થવા માંડી, નંબર આવી. સાહેબ કે કામ કરો, તમે લોન ઉપર હાલો, લોન ઉપર સવારમાં રોજ. તો કે સાહેબ હું નહીં, આખું ઘર લોન ઉપર હાલે છે, કે પંખો લોન ઉપર હાલે, ફ્રીજ લોન ઉપર હાલે, મારી ઘરવાળીના કપડાં લોન, બધું લોન ઉપર છે, તોય ઝાખપ જાતી નથી. કેવી ગજબની વાત છે કે પોતાની શક્તિ પ્રમાણે કામ કરે એનું નામ ડાહ્યો. બહુ અદ્ભુત વાત આવે, ન કચ્છિત અવમન્યતે. જે માણસ ક્યારેય કોઈનું અપમાન નથી કરતો એને ડાહ્યો કીધો. અપમાન ન કરવું હોય ગમે તે હોય, આપણું કોઈ અપમાન કરે તો આપણને સારું લાગે. અરે ભાઈ, આપણું નહીં, કૂતરાનું તમે અપમાન કરો ને તો કૂતરાને નથી ગમતું. ગમે? એક દાડો ભૂખ્યા હોઈ જાય પણ અપમાન કોઈનું કરે એ ફાવે. મહાભારત થયું શામાંથી? દ્રૌપદીએ દુર્યોધનનું અપમાન કર્યું એમાંથી નથી થયું. અને બાયો માણા વગર વિચારે ગમે ત્યારે ગમે તે બોલી જાય, આ આદિકાળથી સ્વભાવ છે. સીતાજી બોલ્યા એમાં રામાયણ થઈ, દ્રૌપદી બોલ્યા એમાં મહાભારત થયું. એટલે બાયો માણાએ બહુ વિચારવું કે ક્યારે પોતાના ઈનું અપમાન કરવું, દેરનું અપમાન ન કરવું, જેઠનું અપમાન ન કરવું, પતિનું અપમાન ન કરવું, અને સાસુનું તો ક્યારેય ન કરવું, જો સુખેથી રહેવું હોય તો. અહીંયા વિદુરજી એમ કહે છે, ક્યારેય કોઈનું અપમાન કરવું નહીં. આ બધા આ બધી વાતો વિચારવા જેવી છે. બહુ અદભુત વાત કરી, ક્ષિપ્રમ વિજાનાતિ ચિરમ શૃણુતિ વિજ્ઞાય ચારથમ. કોઈ આપણી પાસે વાત કરવા આવે ને તો ડાહ્યો માણસ હોય ને, હોશિયાર હોય, એ પેલો થોડીક જ વાત કરે ને તો આખી વાત સમજી જાય. અને ઘણાને એવો આંટો જ ન હોય, આખી વાત પૂરી કરી દે ને પછી કે કંઈ સમજાણું નહીં, શું કીધું, તારું કપાળ શું કે, શું કીધું, મીઠું જ ભૂલી ગયા હોય નાખવાનું. પણ અહીંયા એ વાત કરે છે કે થોડીક વાત કરે ત્યાં આખી વાતનો જ મર્મ સમજી જાય, તે છતાં સામે વ્યક્તિની પૂરેપૂરી વાત સાંભળી લે ત્યાં સુધી બોલે નહીં, એનું નામ ડાહ્યો. અદ્વ છે કે વાંધો નહીં સમજાઈ ગયું એમ નહીં, ગાંડી ના પૂરું સાંભળતો ખરો, ઓલો બિચારો તને સાંભળવા આવ્યો છે. અને આ દુનિયામાં છે ને કોઈને સાંભળવું નથી ગમતું, બધાને સાંભળવું જ ગમે. એટલે કોક આવે ને તો આપણે એનું પૂરેપૂરું સાંભળવું. હા, કોક વેદના લઈને આવ્યા હોય, અને અમારે તો રોજ આ હોય, ચાલો હું તો ટાટે કલે જ આમ કરીને સાંભળ્યા જ કરું. પહેલા સાંભળી લેવું, પછી જે અભિપ્રાય આપવો હોય એ આપવો. એનું નામ અહીંયા વિદુરજી એમ કહે છે ડાહ્યો કહે. તમને નથી લાગતી આ બધી વાત આપણા જીવનમાં રોજ બનતી હોય ને રોજ ઉપયોગી હોય? હે, અને આ કથા સાંભળવા તમારે બે કપલમાં આવવું હો, પછી જો એની મજા આવે. ઘેરે જઈને તરત ચર્ચા થાય, સાંભળ્યું તું સ્વામી શું કીધું તું, તે હું એ તને નથી લાગવું પડતું. ડોંગરેજી મહારાજે પોતાની કથામાં એક વાત કીધેલી, મેં હરિસ્વરૂપ સ્વામી પાસેથી સાંભળી. બાપા તો બહુ મહાન હતા, એ કથા કરવા ગયેલા. રામાયણની કથા આવી છે, એમાં રાવણની વાત આવી, પછી એક સુરપણખાની વાત આવી. એટલે ડોંગરેજી બાપાને જે યજમાનના ઘરે ઉતારો હતો એ મોટા પૈસાવાળાને ગાડી લઈને આવેલા, બે જણા બાપાને લઈને, પછી બે જણા કથા સાંભળી લઈ જાય. એમાં ઓલા ભાઈ ડ્રાઈવર બાપાને બેહાર્યા, એટલે બાપાને પગે લાગીને કે બાપા આજ તો તમે બહુ સરસ વાત કરી. તે કે કેમ, તે કે મારી ઘરવાળીનો સ્વભાવ છે ને મંત્રાને સુરપણખા જેવો જ છે, કે હારી શું દર્દી જ નથી, કે ત્રાસી ગયો શું ત્રાસી, કે હજી આ વાત કરતા ને ત્યાં ઓલીએ પ્રવેશ કર્યો, એ પાછળની સીટમાં બેઠી, અને બાપાને પગે લાગીને કે બાપા આજ તો તમે સરસ મજાની વાત કરી. તો કે શેની વાત, તમે જે રાવણની કીધી ને એ આવાજ છે, કે છે. લો, બે જણાએ એક એમ નો વિચાર્યું કે મારી ઉપર છે, બે વિચાર્યું કે આની ઉપર છે, લ્યો આમાં કેમ સુધારો થાય થાય. આ કથાને છે ને માણસો ઘણી વખત ફૂટબોલની જેમ ઉછાળે છે, આની ઉપર ગઈ આની, ના ભાઈ આ કોઈની ઉપર નહીં, આ જેને લાગવું પડે હહોની ઉપર જ છે, આમાં ઘણી મારી ઉપર હોય. શાસ્ત્ર કાંઈ થોડી કોઈની શરમ રાખે છે, મારે તમારી શરમ રાખવી પડે કે અમુક વાત આમાં હોય એ તમને ન કહેવાય, કારણ કે કોકને ખોટું લાગી જાય. એટલે આ બહુ ગજબની વાત કરે છે, ક્યારેય વગર વિચારે કોઈનું અપમાન કરવું નહીં. અને એટલું ચોક્કસ યાદ રાખજો, જેમ તેમ બોલતો હોય, જે તે બોલતો હોય, જ્યારે ત્યારે બોલતો હોય, વચ્ચે બોલતો હોય, ખીજાઈને બોલતા હોય, એ ધીરે ધીરે કરતા સમાજમાંથી, ઘરમાંથી, પરિવારમાંથી હાવ અળગો થઈ જાય છે. આ જગતમાં આમ રહ્યો આમ નમતા શીખો તો ભગવાને ગમો અને લોકોને ગમો. ઊંચા માથા કરીને ખરાબ બોલીને આપણે લઈ હું જાઉં છું, બોલો કેટલી સરસ મજાની ભગવાને જીભ આપીશ, કેટલી સરસ આપીશ, નથી આપી તો હરખું બોલતા તો આપણે શીખીએ, હા થોડુંક તો હરખું બોલતા શીખીએ. કવિ કાગે સરસ લખ્યું છે, કોયલડીને કાગ વાને વર્તારો નહીં, જીભલડીએ જવાબ સાચું સોરઠિયો ભણે. કોયલડીને કાગ વાને વર્તાવો નહીં, કેવું ગજબના કવિના શબ્દો છે. વાનથી કાંઈ ખબર નથી પડતી આ કોયલ છે કે કાગડો છે, પણ જીભલડીએ જવાબ, આહા એ જ્યાં ટહુકારો કરે ને ત્યાં ખબર પડી જાય આ તો રોયો કાગડો. બધાએ પથરા મારીને ઉડાડી મૂકે, ભાઈ ઉડી જાય. એટલે અહીં બહુ સરસ હલકા લોહીને જીભડી લાંબી દીધી તે દેવળ વાળા, હલકા લોહીને જીભડી લાંબી દીધી તે દેવળ વાળા, જાણતર માણા મૂગા મંતર એને મોઢે મણમણ તાળા, તને કેવું શું દ્વારિકા વાળા. જાણી જાય મૂંગા થઈ જાય. અમારે રોજ આવા બે પાંચ માણસો આરે પન્નારો પડે રોજ. પછી અહીંયા કીધું સાંભળી લેવી વાત અને પછી ધીરેથી એના આશ્વાસન આપવું અને જવાબ આપવો, એનું નામ ડાયો કહેવાય. બીજી વાત કહી છે કે પોતાના કામને છોડીને બીજાના કામની અંદર દખલ ન કરે એને ડાહ્યો કહેવાય. પછી ના પ્રાપ્યમ અપિ વાંછતિ નષ્ટમ નિચ્છતિ શોચિતું, કેટલી ગજબ. અપ્રાપ્ય વસ્તુની અભિલાષા કરતા નથી, નાશ પામેલી વસ્તુનો શોક કરતા નથી, આને ડાહ્યા માણસ કહે. અપ્રાપ્ય વસ્તુ એટલે આપણે આ જન્મમાં એને મેળવી જ નથી શકવાના એવી વસ્તુની અભિલાષા કરીએ એને કાંઈ ડાહ્યો કીધો નથી. આપણને ખબર છે આ નથી મળવાનું, પછી હું લેવાની માથાકૂટ કરવી. આપણે ઘરનું હેલિકોપ્ટર થાય નથી થવાનું, તો આપણે નો સંકલ્પ કરવા. આપણે એવો સંકલ્પ કરવો કે અંતકાળ આવે ત્યારે મહારાજ સરસ મજાનું વિમાન લઈને આવવાના, ત્યારે બેહી લઈશું. અને જે વસ્તુ થઈ ગઈ હોય, સમજો કે બે ત્રણ મહિના થઈ ગયા, પાંચ દસ દિવસ થઈ ગયા, કે પછી એને વારે વારે યાદ કરીને દુઃખી ન થવું. એને પંડિત નથી કીધો, એને તો મહામૂર્ખ કીધો. ઘણા એ લોકો છે ને પોતાનો ભૂતકાળ યાદ કરી નકરું દુઃખ જ વ્યક્ત કરતા હોય. એટલે પણ તું અત્યારે સુખી છો એ તો કર. હંમેશા પોતાના વર્તમાન કાળમાં જીવીને સુખ સુખ ને સુખ એવી જ ભાવના કરવી. બસ હું બહુ સુખી છું, બહુ સુખી છું, આપણે કોઈ વાતનું દુઃખ જ નથી. અને કાંઈ દુઃખ છે કોઈ નહીં, તાર આ સરસ મજાની ટાઢીમાં કેવા મસ્ત થઈને બેઠા છીએ આપણે બધા. હમણાં જઈને બધાને રોટલો સરસ મજાનો માખણનો લોંદો ખવડાવી દે ઘરવાળી, હો રીતે ઓફિસે જતા રહે, ઓલો કંઈ દુઃખ છે. ત્યાર પછી એ કેટલી સરસ વાત કરે છે. એટલે કોઈ દાડો શોક કરવો નહીં અને આપત્તિમાં મૂંઝાવવું નહીં. આ તો ઘટમાળ છે ભાઈ, ક્યારેક સુખ આવે ક્યારેક દુઃખ આવે, વિપત્તિ આવે તો મૂંઝાઈ જવું નહીં, અને કદાચ મૂંઝવણ થાય તો એ ઘડીકમાં ટાળી દેવી પણ લાંબી રાખવી નહીં. મૂંઝાયેલા માણસ ગમે ત્યારે ગમે તે રીતે મરતા હોય છે, જીવતા નથી હોતા. આ જાજા લોકો જે આત્મહત્યા કરે છે ને મૂંઝાઈને જ મરે છે ને, હું કઈ આપ તૂટી પડે છે કોઈ માથે ભાઈ? હ, અને આત્મહત્યા કરનારાથી મૂર્ખમાં મૂર્ખ આ દુનિયામાં બીજો કોઈ નથી. સુખ ને દુઃખ તો આવે ને જાય, સીતા જેટલું દુઃખ કોને, તો આત્મહત્યા કરી એને. રાવણની કેદમાં 9 મહિના માં રહ્યા, રોજ રાક્ષસનીઓ બિવારતા હતા. એ કેદ તો ઘણી સારી હતી, પણ વગર વાંકે પેટમાં 2 બાળક અને રઘુનાથજીએ છોડી દીધા. એને કીધું નહીં કે તારો આ વાંક છે. અને સવારના પોરમાં માં જાનકી રામના દર્શન કરવા આવ્યા ત્યારે ભાલાવાળા આડા ઊભા હતા, તમને એન્ટ્રી નથી, પ્રભુએ ના પાડી. હવે અયોધ્યાની મહારાણી સામાન્ય દરવાણી એને રામ પાસે જવા ન દે તો એ પ્રશ્ન નથી કર્યો, કેમ નહીં? લક્ષ્મણ આવ્યા, રથમાં બેસાડ્યા, ગંગાને સામે પાર લક્ષ્મણ પોટલું મૂક્યું અને કાંઈ પણ બોલ્યા વગર એક જ વાત કરી કે રામે તમારો ત્યાગ કર્યો છે. માએ પૂછ્યું શા માટે, એનો કોઈ જવાબ નહીં. ગર્ભવતી સ્ત્રીને વનમાં એકલા કોઈને ભલામણ કર્યા વગર મૂકી ગયા, અને તે છતાં જાનકીને બાજુમાં જ નદી હતી તો ધુબકો માર્યો નથી. ન કરવું એવું ભાઈ, ન કરવું. આ કેવી મસ્ત વાત કરી, હે, મૂંઝાવું નહીં, ગમે એમ થાય અલગ ધણીને ભરોસો રાખવો, એટલે હું થઈ જવાનું, મરી તો બધાને જવાનું છે, પણ આવી રીતે ક્યારેય મરવું નહીં. પછી અહીંયા કહે છે કે જે કાર્ય નિર્ધાર્યું હોય એ કાર્ય ક્યારેય અધવચ્ચે છોડવું નહીં. ગઈકાલે આવી જ વાત આવી હતી, ક્રોધથી પ્રેમથી પોતાના કાર્યથી વિમુખ ન થવું. નક્કી કર્યું છે કે મારે આ કામ કરવું છે, એ પછી છોડી ન દેવું અધવચ્ચેથી. ઘણા લોકો એવા હોય છે કે છોડ દે, એટલે તું પૂરું કર. એક વખત લીધું, મને એક ભગતજીએ બહુ સરસ વાત કરેલી, બહુ સારા ભગત, મને કે એક વખત નક્કી કરી નાખ્યું હોય કે આ આપણે કરવું છે, એમાં પછી આપણને ખોટ જાય કે લાભ થાય એ નહીં જોવાનું, કામ પૂરું કરો. આ કામ પૂરું થવું પડે. ભગવાને આપણને બધાને કાંઈક કરવા માટે મોકલ્યા છે, કાંઈક કરીને જવું, એમ નામ જવું નહીં. ભગવાન બુદ્ધ જ્યારે સાધના કરવા માટે અડધી રાતે નીકળી ગયા અને જંગલમાં જઈ અને વૃક્ષની નીચે બેસી ગયા, વિચાર કરજો, 1 વર્ષ 2 વર્ષ 3 11 11 વર્ષ સુધી, 12 12 વર્ષ સુધી ભગવાન બુદ્ધે પદ્માસન વાળી હાથ ઉપર હાથ રાખી અને અખંડ ધ્યાન કર્યું, પણ પ્રકાશ ન થયો. આત્મજ્ઞાન પ્રાપ્ત નથી થયું બુદ્ધને. 12 વર્ષમાં થોડા દિવસો બાકી હતા, બુદ્ધને એમ થયું કે ઓહો, નો રાજવૈભવ નો રહ્યો કે નો ભગવત પ્રાપ્તિ થઈ મને, આટલા આટલા વર્ષ કોઠા બોરા ખાઈને તો મને જ્ઞાન તો થતું નથી, તો શા માટે આ મંડી પડવું? આ કરતા રાજ્ય હારું હતું, બાપને એકનો એક દીકરો હતો, અતિ સુંદર પત્ની હતી, કયાગ્રો પુત્ર હતો. લાવ પાછો જાઓ. પાછા જાય છે ભગવાન બુદ્ધ. ભગવાન બુદ્ધ જ્યારે જતા હતા ને ત્યારે એને એક કીડો જોયો, વૃક્ષની ઉપર ચડતો હતો, આમ થોડેક છેડો પીડ્યો, પીડ્યો એટલે પાછો હેઠે હાલવાનું મળ્યો, પાછો છેડ્યો, પાછો પીડ્યો, પાછો છેડ્યો, પાછો છેડ્યો, પીડ્યો, આમનામ ભગવાન બુદ્ધ એક ધારા જોઈ રહ્યા. એ કીડો નહોતો, એ પરમાત્મા ભગવાન બુદ્ધને કહેતા હતા કે એક નાનું એવડું જીવડું મેં બનાવ્યું છે, ઈ તેન એના નિશ્ચિત કાર્યને છોડતું નથી, તો તું માનવ થઈને છોડી દે, મફતમાં બધું મળી જાય. આગળ ગયા ભગવાન બુદ્ધ, ગામનું ગોંદરું આવ્યું, ત્યાં એક સ્ત્રી પાણી ભરતી હતી, પથ્થરની સાથે દોરી ઘસાતી હતી, પથ્થરની અંદર આંકા પડી ગયેલા ભગવાન બુદ્ધે જોયા અને ત્યાંથી બુદ્ધ પાછા વળી ગયા કે હવે ઘેરે નથી જવું, આવા કઠોર પથ્થરમાં જો કાપા પડી જતા હોય તો મારા હૃદયને હું કેમ ન પલટાવી શકું. અને આવીને જ્યાં બેઠા આંખ બંધ કરી અને એની એ જ મિનિટે એને બુદ્ધત્વ પ્રાપ્ત થયું, એની એ જ મિનિટે 12 વર્ષ પૂરા થયા. છોડી દઈએ છીએ આપણે બધા કે આ ભજન કરીએ છીએ કે મજા નથી આવતી, પણ એમ ડાયરેક્ટ આવવા માંડે ભાઈ, શેરડીને વાવ્યા પછી 6-7 મહિના રાહ જોવી પડે છે કે એમાંથી રહ નીકળે, જોવી પડે છે ને. તો સાધનામાં ડાયરેક્ટ આનંદ આવે? ડાયરેક્ટ ના આવે. ભગવાન બુદ્ધે કેટલા વર્ષો સુધી સાધના કરી. આપને પરમાત્માની તમામ સૃષ્ટિ કંઈક ને કંઈક ઉપદેશ આપે છે, એટલે નિર્ધારિત કરેલું જે કામ હોય એને અધવચ્છેથી છોડી ન દેવું, અટકી ન જવું, એને ડાયો માણસ કહેવાય. અને જે સમયને ફોગટ જવા નથી દેતો એને ડાયો કહેવાય. સ્વામિનારાયણ ભગવાને આ વાત લખી છે કે વ્યર્થ કાલો નો નેતવ્યો ભક્તિમ ભગવતો વિના. અમારા ભગવાનના ભગવત કે સાધુ હોય એને વ્યર્થ કાળ ક્યારેય વ્યતીત કરવો નહીં, ખોટા ગપ્પા મારવા નહીં, ખોટી પંચાયત કરવી નહીં, ભગવાનનું ભજન હાલતા ચાલતા કરવું. પછી કહે છે, જે સત્પુરુષને યોગ્ય એવા કર્મમાં પ્રીતિ રાખે છે, ઐશ્વર્યની પ્રાપ્તિ માટે કર્મ કરે છે અને કોઈના હિતનો દ્વેષ કરતો નથી એને ડાહ્યો કહેવાય. અને જે પોતાના સન્માનથી રાજી થતો નથી અને અપમાનથી તપી ઉઠતો નથી પણ ગંગાના ધરાની જેમ શાંત ટાઢો રહે છે એને ડાહ્યો કહેવાય. 3-4 વાત કીધી છે કે જે સત્પુરુષના યોગ્ય જે કર્મ છે એમાં પ્રીતિ રાખે છે, સાધુમાં સ્નેહ રાખે એને ડાહ્યો કીધો. ભગવાનના સાધુમાં સ્નેહ આપણને ઓછો હોય અને બીજા કાંઈ કામના ન હોય એમાં વધારીએ તો એને ડાહ્યા કીધા નથી. પછી ઐશ્વર્યની પ્રાપ્તિની માટે કર્મો કર્યા કરે, ઐશ્વર્ય એટલે સંપત્તિ સદગુણ આની પ્રાપ્તિની માટે સતત મંડ્યો રહે એને ડાહ્યો કીધો. અને ક્યારે પોતાના સન્માનથી રાજી ન થાય એને ડાહ્યો. અને કોઈ અપમાન કરે તો તપી ન જાય, તરત તપી જાય એને કંઈ ડાહ્યા નથી કીધા. સ્વામિનારાયણ ભગવાન આણંદની બજારમાં નીકળ્યા, લોકોએ સન્માન કર્યું હતું, ગારો નાખ્યો, છાણ નાખ્યું, પથરા નાખ્યા, ગાળ્યો દીધી, કેટલું અપમાન કર્યું, તો સ્વામિનારાયણ ભગવાન હિમાલયની જેવા એવા ને એવા ટાઢા હતા. દરબારો ખીજાઈ ગયા, જોબન પગી ખીજાઈ ગયા, મહારાજે એક એકનો હાથ પકડી અને ગામની બહાર કાઢ્યા, હાલો કોઈએ બોલવા નથી. અને વડતાલમાં આવી ગાદી તકે બેહી મહારાજ કે આપણે કેટલા શાંતિથી બેઠા છીએ, ત્યાં તલવારું ખેંચી હોત અને માથાકૂટ થઈ હોત તો એકેયના અંતરમાં શાંતિ હોત? અને હોત ભગવાન કે હવે જેટલી ઉપાધિ થશે એટલી એના હૃદયમાં થાય, આપણે કાંઈ ઉપાધિ ખરી? એટલે કોઈ અપમાન કરે તો શાંતિ રાખવી એનું નામ ડાહ્યો. અપમાન કરનારો નીચ છે, અપમાન સહન કરનારો મહાન છે. સ્વામિનારાયણ ભગવાનના આવા અપમાન એક વખત નહીં, અનેક વખત થયા છે. લોકોએ ગાળો દીધી છે, સ્વામિનારાયણ ભગવાને હામી ગાળ દીધી નથી. હમણાં મેં કીધું ને, હલકા લોહીને જીભડી લાંબી, માણસ એની જીભ ઉપરથી ઓળખાય છે. ગાળ બોલે એ કોઈ દાડો હારો માણા ન હોય, સમજાય? ભલે સુરદાસ બેઠા હતા ને, રાજાની સવારી નીકળી, આગળ ઓલા જતા હોય ને, એટલે ઓલા સુરદાસને કહે, આંધળા આ તું ઊભો થઈ જાકે. એટલે સુરદાસ બોલ્યા, સારું સિપાઈ, ઊભો થઈ જઈશ. એની પાછળ એક બીજો માણસ આવ્યો, એને કીધું, એ સુરદાસ ખબર નથી પડતી, આ રસ્તામાં બેઠા છો, ઊભા થઈ જાઓ કે? તો કે, સારું પ્રધાનજી, ઊભો થઈ જાઉં છું. પાછળ ત્રીજો વ્યક્તિ આવ્યો, એને કીધું, સુરદાસજી જરા બાજુ માર્યો ને, આ તમને કંઈક લાગી જશે. ત્યારે સુરદાસે એવું કીધું, સારું મહારાજ, ઊભો થઈ જાઉં છું. રાજા ચક થઈ ગયો કે તમે ઓળખી કેમ ગયા? પહેલાં સિપાઈ ગયો, પછી કે પ્રધાનમંત્રી ગયા, અને હવે મહારાજ તમે આવ્યા છો, તો તમે તો જન્મથી અંધ છો, ખબર કેમ પડી? તો કે મહારાજ, એની ભાષા. સિપાઈ જો તમારા જેવું બોલી એક તો હોત તો એ ગાદીએ ન બેઠો હોત. એની ભાષા બોલે ત્યાં ખબર પડી જાય કે આ આ આની ખાનદાની કેટલી છે, હા, આ કયા કુળનો માણસ છે. હારા કપડાં પહેરી ગયા, વ્યવસ્થિત હાલની, વ્યવસ્થિત વાળબળ, એટલે આપણે ખાનદાન ના. તમારી જીભ કહી દે તમે કયા કુળના છો ને તમારી ખાનદાની કઈ. એટલે બોલવાથી જ માણસ ઓળખાય છે, બોલવાથી જ માણસની મહાનતા સાબિત થાય છે. એ કેટલી ગજબની વાત કરે છે. પોતાનું અપમાન કરે તો પોતે ઠંડા કલેજે સહન કરે. પછી વાત કરે છે, જેની બુદ્ધિ શાસ્ત્રને આવકારે છે અને સ્વીકારે છે એને ડાહ્યો કીધો. હવે આ બધા ડાહ્યા માણસના લક્ષણ કીધા, અને હવે લક્ષણો આવે છે મૂર્ખ માણસના. અને મૂર્ખ માણસના લક્ષણ કહેતા એમ કહે છે વિદુરજી કે, હે મહારાજ, તમે ડાહ્યા હો તો તમારે આ કાર્ય કરવા જોઈએ. દુર્યોધન તો જન્મથી દુષ્ટ જ છે, એક પણ કામ એ માણસ સારું કરતો નથી, એનો તમે ત્યાગ કરતા નથી. ધર્મરાજ, યુધિષ્ઠિર ક્યારેય કોઈનું અપમાન કરતા નથી, એ ડાહ્યા છે, એને રાજ્ય ભાગ આપી દો. પણ ધૃતરાષ્ટ્ર માત્ર સાંભળે છે અને એમ કહે છે કે, વિદુર, તું મને હવે આગળ કાંઈક સંભળાય. એટલે હવે વિદુરજી આગળ સંભળાવે છે. એટલે વિદુરજી કહે છે કે, સાંભળો, અશ્રુતશ્ચ સમુદ્નદ્ધો દરિદ્રશ્ચ મહામના. બહુ ગજબની વાત કરી છે કે, જે શાસ્ત્રહીન હોવા છતાં મહાભિમાની છે, અપંડિતમ પંડિતમ મન્યમાન ઇતિ પંડિતમાની. અમે ભણતા ત્યારે આવી વાત આવતી, જે હાવ અપંડિત હોય, જેને શાસ્ત્રમાં કાંઈ ખબર ન પડતી હોય, કોકનું બધું પકડી પકડીને હાલતા હોય, અને પાછા એમ કે અમે મોટા શાસ્ત્રી, હા અમને બધી ખબર પડે, એટલે પણ શેમાં? એને વિદુરજી મહામૂર્ખ કહે છે. અને પછી જે દરિદ્ર હોવા છતાં મોટા મોટા મનસુબા કરે, મોટા મોટા સંકલ્પ કરે, એ મહામૂર્ખ છે. હાવ દરિદ્ર હોય, સાંજે રોટલીની માંડ મેળનો પડતો હોય, અને પછી એવા સંકલ્પ કરે કે આ સુરતની બાજુમાં 2-5 વીઘા જમીન લઈ લીધી હોય અને હારામહારું ફાર્મ ઠબ કરી દીધું હોય, પછી જે મજા પડે, પણ તું પહેલા પાવડું તેલ તો લાય, એ તો કર, સાંજે પેટ તો પૂરી, પછી ફાર્મ બનાવજે. હા હા, એ સરસ મજાનો મુંબઈમાં હારામહારો ફ્લેટ લઈ લીધો હોય ને, હા હા, પછી આ કેવી વાત કરી. દરિદ્ર હોય ને મોટા મોટા મનસુબા કરે અને મૂર્ખ કીધો. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કીધું કે વૈરાગ ન હોય અને એમ માને કે હું, મને કોઈ મોટા સાધુ, હું મોટો સાધુ છું, એ તો ગરીબ હોય અને જે મોટા મનસુબા કરે ને એવો ગાંડો છે. એટલે આપણે આપણી કેપેસિટી પ્રમાણે બધાય મનસુબા કરવા, ખાલી સ્વપ્નો જોવા. આ સ્વપ્ન જોવા પણ કેવા, આપણે કરીએ કી એવા. હે, સ્વપ્ન જોવાની ના નથી. એટલે અહીંયા કહે છે કે એને મહામૂર્ખ કીધો. અને જે હીન કર્મથી સંપત્તિ મેળવવાની જે કામના રાખે એનું નામ મહામ. આ ડાયરેક્ટ દુર્યોધનને કહે છે, ડાયરેક્ટ. હીન કર્મ એટલે દ્યુત, જુગાર. તમારો છોકરો બાવડામાં બળ નથી એટલે જુગાર રમીને પાંડવોની સંપત્તિ પડાવી લીધી છે. હીન કર્મ કરીને એને પૈસા વાળો થયો છે, સત્તા વાળો થયો છે, એ મહામૂર્ખ છે. ઘણાય માણસો આવા મોટા મોટા પ્લાન નાખે, ખાલી કાગળિયા ઉપર પ્લોટ ચિતરી દે અને પછી લોકોને કહે કે આવો આવો, ને બધાય આવીને પડે અને પછી કહે કે હવે આમાં સરકારના લોછા છે, અમે તમને પ્લોટ નહીં આપી શકીએ. તો પહેલાં ડાયનો થયો હે નો, પણ એને ખબર જ હોય આપણે નથી જ આપી શકવાના. આપણે સુરતમાં જ આવું બહુ થાય છે, પહેલાં 50 વારનો પ્લોટ નોંધાણો હોય અને પછી માથાકૂટ કરી કરીને પછી કહે કે આમ ફલાણું કપાય છે, આમ આ કપાય છે, આમ આ કપાય છે. તો પૈસા તો કાપ, તું પ્લોટ કાપે છો, પૈસા કાપ ને. પૈસા પૂરેપૂરા લઈ લે અને પ્લોટ કાપી ના આપે. એટલે હીન સાધનોથી સંપત્તિવાળા થવાની જે કામના રાખે એને અહીંયા વિદુરજી મહામૂર્ખ કહે છે. એટલું તમે ચોક્કસ યાદ રાખજો, હીન કામથી પૈસાવાળા થઈ જાઓ પણ તમને ક્યારેય એનાથી શાંતિ નહીં થાય. આ દુર્યોધન થઈ ગયો સત્તાવાળો, પાંડવોને 12 વર્ષ સુધી વનમાં ધકેલી દીધા, 13 વર્ષ સુધી. તો હું 13 વર્ષ સુધી એની શાંતિ હતી, રોજ ઉપાધિ હતી કે આવશે એટલે ભાગ માગશે, ભાગ નહીં આપી તો યુદ્ધ થાય. આંધળા રોજ હોળી હતી. લો આગળ કહે છે, જે પોતાનું કામ છોડે, સ્વકર્મ સ્વમર્થમ યહ પરિત્યજ્ય પરાર્થમ અનુતિષ્ઠતિ, મિથ્યા ચરતી મિત્રાર્થે યશ્ચ મૂઢસ ઉચ્યતે. પોતાના કામને છોડીને બીજાનું કામ કરવા આવી જાય એને મહામૂર્ખ કીધો. આ ડાયરેક્ટ શકુની લાગુ પડે. ગાંધારનું પોતાના બાપનું રાજ હતું, એ છોડીને અહીંયા તમારા ઘેરે રોટલા તોડે છે અને એની સલાહ પ્રમાણે તમે બધા હાલો છો, એ મૂર્ખાની સલાહ પ્રમાણે તમે હાલો છો, તમે મૂર્ખ જ છો. કેવી ગજબની વાત છે, પોતાના કામને છોડીને બીજાના કામમાં ડાપણ કરવા આવે એને મૂર્ખ કહે. અને બીજી વાત લખે, જે મિત્રને માટે મિથ્યા આચરણ કરે છે તે મૂર્ખ છે. પોતા માટે નહીં પણ મિત્ર ઉપર બહુ હેત છે. કર્ણ, કર્ણે પોતે ક્યારેય ખોટું નથી કર્યું, જોજો તમે મહાભારત વાંચજો, પણ દુર્યોધન ઉપર અતિ હેતના કારણે કર્ણે એના તમામ ખોટા કામમાં સપોર્ટ આપ્યો. લાક્ષાગ્રહ બંધાતો હતો ત્યારે કર્ણે દુર્યોધનને કીધું હતું, મને આ નથી ગમતું. આ આપણા બાવડામાં તાકાત હોય તો સામી છાતીએ જવાય, પાછળથી આવી રીતે આ વીર પુરુષોને બાળી ન દેવાય.
કરણે
ના પડી પણ હારે રહ્યો. આ હારે રહ્યો. દ્યુત ભવનમાં એને ખબર હતી કે આ ખોટી રીતે પાસાઓ નાખીને પાંડવોને છેતરે છે, તો કર્ણ હારે જ બેઠો છે ને. આ વિદુર નીતિ આખા મહાભારતનો જે ભજવાણું છે ને એનો સાર છે. અને આ વસ્તુ આપણા ઘરમાં કાયમ બનતી હોય છે, આપણા પરિવારમાં, આપણા સમાજમાં, આપણા વ્યવહારમાં બધી આ બધું બનતું જ હોય. કેવી ગજબની એક એક વાત છે. હ, લાખો રૂપિયા આપી તોય ન મળે. સ્વામિનારાયણ ભગવાને અમથું સિલેક્ટ કર્યું છે. કહે છે કે પોતાના મિત્રની માટે મિથ્યા કામનો જે ત્યાગ નથી કરી શકતો એ મહામૂર્ખ છે. પછી આપણે એમ કહીએ કે મેં મારી માટે ક્યાં ખોટું કર્યું, એની માટે કર્યું, પણ પાપનો ભાગીદાર તો તું થયો ને. તો હું કર્ણ અને કૃષ્ણને માફ કરી દીધા નથી કર્યા. બધાને ભાગ તો ભજવવો જ પડે. હવે આગળ આવે છે, જે પોતાને કોઈ વ્યક્તિ પ્રેમ કરતું હોય એને ન ચાહે અને બીજાને ચાહે એને મૂર્ખ કીધો. બ્રહ્માંડ સ્વામી આના ઉપર વિદુર નીતિ ઉપર લખ્યું છે, નહીં ચાહત તાકુ ચહે, ચાહત તાકો ત્યાગ, વૈર કરત બલવંત સે, સો મૂર્ખ દુર્ભાગ. બ્રહ્માંડ સ્વામીએ આખી વિદુર નીતિ ઉપર આવું કાવ્ય બનાવ્યું, જે પોતાને પ્રેમ કરે છે એને પ્રેમ નથી કરતો અને જે વ્યક્તિ એને પ્રેમ નથી કરતી એની પાછળ પડે છે એનાથી મોટો મૂર્ખ કોઈ નહીં. જે આપણને કોઈ મળવા આવ્યું હોય, આપણે જ્યારે હેત હોય અને એ જ્યારે આવે ત્યારે ફોન લઈને મંડીએ કે ભા તમે પધારજો પધારજો પધારજો, એટલે પણ આવ્યો, આ તારા ઘેરે આવ્યો છે એની સામું જો, એની અરે વાત કર, એને મહામૂર્ખ કીધો. બહુ અદભુત. અકામાન કામયતી યહ કામ કામયાન નાન પરિત્યજે, જે કામના નથી કરતો એનો ત્યાગ કરી દે. આ બહુ ગજબની વાત છે, એને મહામૂર્ખ કીધો છે. પછી જે શત્રુને પોતાનો મિત્ર કરે અને મિત્રનો દ્વેષ કરે. પોતાના મિત્ર હોય, હેત રાખતા હોય, આપણું બધું કામ કરતા હોય, એની સાથે દ્વેષ રાખે, અને જે પોતાનો દુશ્મન હોય એને બાજુ બિહારે, એટલે ભાઈ તમે તો બહુ સારા માણસ છો ને, તમે તો આપણા છો ને, તમે તો આમ છો, એટલે આ પારકા કોઈ દાડો પોતાના થતા નથી, એટલું યાદ રાખજો. પોતાના હોય ને એને આપણે ખોઈ બેસીએ છીએ. પારકાને જે માણસ પોતાના કરવા જાય ને પોતાને અળગા રાખે ને, એનાથી કપટ રાખીને બીજા બીજા કામ કરે ને, એ પોતાને ખોવાઈ જાય અને પારકા પોતાના થાય નહીં. આ ગ્રહસ્થોને તો ખાસ આ વાત સમજવા જેવી, અને અમારા સાધુ નહીં. આ કારણ કે હવે તો અમે બધા વ્યવહારમાં આવ્યા છે ને, આ બધી વ્યવહારની જ વાત છે. કેટલી મસ્ત વાત કરે. એટલે એમ કહે છે, પારકાને પોતાના કરે, પોતાનાને પારકા કરે, એને મહામૂર્ખ કીધો. અને દુષ્ટ કર્મનો આરામ કરે તેને પંડિતો મૂર્ખ. હવે એક વાત બહુ અદ્ભુત ગ્રહસ્થો માટે, જે પોતાને કરવા જેવા કામ હોય એ પોતાના નોકરોની પાસે કરાવે એને મૂર્ખ કીધો. અમુક કામ ગર્દની જ કરવાના હોય, પછી નોકરને ન અપાય, પછી આપણે એમ કહીએ કે ભાઈ એવું બને છે, આપણે બધે બનતું હોય. હવે જૂનો જમાનો હતો ત્યારે એમ કહે કે ભાઈ આપણે અહીંયા આટલું દાટી દેવું છે, આ ખાડો કરીને અને હોનું ચાંદીને બધું દાટી દો, અને પછી ઓલા નોકરને એમ થાય કે આ શેઠ કાંઈ પગાર હાલતા નથી, બે ત્રણ દડા થાય ને મહિનો બે મહિના થાય જ રાતે ઉઠાવીને જતો રહે. એટલે આવી રીતે પોતાને કરવાના જે કામ હોય નોકર પાસે કરાવવા, ઠાકોરજીની સેવા હોય, આપણી પોતાની પૂજા હોય, એ આપણે જ કરવાની હોય, એ પછી બીજા પાસે કરાવાય નહીં. હે, પછી લઈને ભાગી જાય, પછી આપણે જોયા કરવાનું ક્યારે આવશે પાછા. હા, એટલે પોતાને જે કામ કરવાના હોય એ માણસે નોકરો પાસે કરાવવા નહીં, એનું નામ દાયો, અને જે નોકર પાસે કરાવે એનું નામ મૂર્ખ કહેવાય. આજે મૂર્ખની વાતો આવે છે, હવે આના પછી જે ક્રૂર કોને કહેવાય એ તો ખાસ સમજવા જેવી છે. આપણે એમ માની કોકને મારી નાખે એને ક્રૂર કહેવાય એવું નથી.